તારીખ 29/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 157
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગ્રંથ પત્રાંક 449 વૈરાગ્યાદિ સાધન સંપન્ન નાયક કૃષ્ણદાસ શ્રી ખંભાત ખંભાતના મુમુક્ષુ કૃષ્ણદાસ નાયને પત્ર લખ્યો છે, જે વૈરાગ્ય પરિણતિવાળા હતા. મુમુક્ષુની ભૂમિકામાં ઉદયમાં ઉદાસીનતા, ઉદયના કાર્યોમાં નિરસપણ અથવા બોજો લાગવો, એવા જે પ્રકાર છે તે મુમુક્ષુની ભૂમિકાના વૈરાગ્યના પ્રકાર છે. એટલે કાંઈક યોગ્યતાવાળા જીવ હતા. એક જ દિવસમાં 8 પુષ્કાળ રેખા છે એનો આ એક પત્ર સંકલિત કરેલો છે. છેલ્લા પેરેગ્રાફમાં લખે છે, આજે આ 8મું પત્રું લખીએ છીએ એટલે પછી એક જ તારીખમાં લખાયેલી છે. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. શુદ્ધ ચિત્તથી એટલે કે શુદ્ધ આશયથી, શુદ્ધ ભાવનાથી, શુદ્ધ હૃદયથી, આત્મહિતનું, પોતાનું જ કલ્યાણ કરવાનું જે કાંઈ ભાવનામાં વિશેષપણે હોય ત્યારે એ મુમુક્ષુની પાત્રતાને ખરેખર યોગ્ય છે કે એને પોતાનું કલ્યાણ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. આત્મકલ્યાણ સિવાયના જેટલા કોઈ હેતુ છે એ બધા સંસારના હેતુ છે, અને તે સંસારના અનેક ક્ષેત્રોમાં લોકો એવી પ્રવૃત્તિ કરે છે. આ ક્ષેત્રમાં અથવા વિતરાગના માર્ગમાં આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ હેતુનું પોષણ થાય એવી પરિસ્થિતિ નથી. છતાં કોઈ બીજા હેતુથી પ્રવૃત્તિ કરે તો તે આત્માના અત્યંત અહિતને સાધે છે એવું થાય છે. એટલે એક નિજ કલ્યાણ સિવાય શુદ્ધ ચિત્તથી, શુદ્ધ હૃદયથી બીજું કાંઈ ભાવવા જેવું નથી, ભાવનામાં કે રુચિમાં ચાહવા જેવું નથી. એમના પત્રમાં પણ એવો કંઈક પ્રકાર જોઈને તેનો આદર કરેલ છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. જેટલા કોઈ ધર્મના બાહ્ય સાધનો છે અને જેમાં પરમાર્થનું પોષણ છે, પોષણ મળે એવા બાહ્ય સાધનો છે, એટલે પરમાર્થના હેતુભૂત બાહ્ય સાધનો છે, તે તમામ સાધનમાં સત્સંગ જેવું કોઈ સાધન નથી. મુમુક્ષુને સત્સંગ જેવું કોઈ સાધન નથી. જો મુમુક્ષુની ભૂમિકામાં સાધન અપેક્ષાએ જેને આ પ્રકારનો વિવેક નથી આવતો એવા મુમુક્ષુ જીવને આગળના કોઈ આધ્યાત્મિક સ્તરનો વિવેક સંપ્રાપ્ત હોય એ વિચારવા જેવી વાત પણ નથી. સત્પુરુષ તો મળવા જ મુશ્કેલ છે, છતાં આ કાળમાં મળી જાય અને જો જીવ ઉપેક્ષા કરે કે વિમુખ થાય તો એના જીવો તો કોઈ મોટો અવિવેક, પોતાના આત્માના અહિત માટેનો બીજો કોઈ આથી મોટો અવિવેક વિચારવા જેવો નથી. અને પ્રાથમિક ભૂમિકાનો જે આ વિવેક છે એ પણ જો જીવને ન ઉગ્યો હોય તો એને કોઈ આત્માના હિતનો વિચાર જ નથી એવું વિચારવા યોગ્ય છે, એવું સમજવા યોગ્ય છે. એક સત્સંગનો સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ પૂરો થયો, શ્રદ્ધાંજલિમાં એ વાત લીધી હતી કે એમની મુમુક્ષુની ભૂમિકામાં પહેલામાં પહેલો વિવેક એમણે આ કર્યો હતો. અલબત્ત તે બાહ્ય સાધન છે, તો પણ બાહ્ય સાધન માટે કેટલું સાહસ અને કેટલી મક્કમતા, એ માટેની મક્કમતા કેટલી. 609 પત્રમાં કહે છે કે આ કાળમાં એક તો સત્પુરુષ દુર્લભથી દુર્લભ છે, પણ જો કદાચ એવો યોગ બેસે તો આ જીવે આ જીવિકા સંબંધીની પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને સમય વધારે સત્સંગમાં નિવાસ કરવા માટે ફાળવવો, અને પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ એ સત્સંગને ગૌણ કરવો નહીં, એવા શબ્દો વાપર્યા છે 609માં. પ્રશ્ન જ નથી, કોઈ વિચાર જ કરવાની જરૂર નથી. જેમ આપણે બાહ્ય વ્યવહારમાં ભાવલિંગી, દ્રવલિંગી અને લિંગાભાસમાં કેમ ફેર પાડીએ છીએ. નગ્ન દિગંબર છે, અંતર પરિણતિ હશે તો, પણ એક વિચારવાનો પ્રશ્ન નથી. જ્યાં વ્યવહાર તૂટી ગયો છે એ મુમુક્ષુને ભૂમિકાને યોગ્ય આ વ્યવહાર છે, જેનો આ વ્યવહાર જેણે આ ખોયો છે એણે સર્વસ્વ ખોયું છે. એણે શું નથી ખોયું એ કહેવું જ મુશ્કેલ છે, એણે સર્વસ્વ ખોયું છે ખરેખર. આ તો પોકારી પોકારીને પોતે કહે છે, કેમ કે બહુ અનુભવથી એ વાત એમને સમજાણી છે. પરમ સાધન એટલે એનાથી ઉત્કૃષ્ટ કોઈ બીજું સાધન નથી. બાહ્ય સાધનમાં એનાથી ઉત્કૃષ્ટ કોઈ બીજું સાધન નથી. સર્વ પરમાર્થના સાધનમાં એમ કહ્યું પરમ સાધન તે સત્સંગ છે, સિદ્ધાંત મૂકી દીધો છે એમ કહીએ તો ચાલે. એમાં સત્સંગના બે પ્રકાર છે, આપણે તે દિવસે વિચાર કર્યો હતો. પણ પરમ સાધન અથવા ઉત્કૃષ્ટ સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે, એ સર્વોત્કૃષ્ટ સાધન છે. એ સાધનનો પુણ્ય યોગ ન હોય ત્યારે સમવિચારવાળા એટલે કે આત્મકલ્યાણની ભાવનાવાળા જીવોએ સાથે મળીને એ જ કલ્યાણના માર્ગને ઉપાસવા માટેના ચર્ચા, પરિચર્ચા, વિચાર વિમર્શ, પરામર્શ જે કાંઈ કહેવાય એ સાથે બેસીને કરવો, તે બીજા નંબરનો સત્સંગ છે. તેમાં પણ મુખ્યપણે પોતાના દોષ જોવા, પોતાના દોષ તપાસવા, એ જ આગળ ચાલવાનો પહેલો રસ્તો છે કે પોતે જ્યાં ઊભો છે. આમ તો આગળના પત્રમાં એક જગ્યાએ એ વાત કરે છે સંસારમાં સાવ ઉદાસીનતા એટલે કે પોતાના ઉદયમાં ઉદાસીનતા. સંસાર એટલે પોતાનો ઉદય એ સંસાર છે, બીજું કોઈ સંસાર કોઈને નથી. પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, બીજાનો થોડો ગુણ હોય તો પણ તેને પ્રીતિ આદર. એમાં શું છે કે એક તો એ ગુણ એ જીવને પ્રેરણા મળે છે એ જ ગુણમાં આગળ વધવાની, બીજું પોતાને ગુણની રુચિ વધે છે. પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિશે પણ અત્યંત ક્લેશ, અત્યંત દુઃખ કે અરે રે હજી આ જીવને હજી સંસાર ઉપર પ્રીતિ છે, હજી સંસારમાં પરિભ્રમણ કરવું છે પ્રીતિએ કરીને, શું છે દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફૂરવું. આના બે અર્થ કરી શકાય છે. દોષના વિલયના પ્રયત્નમાં અત્યંત પુરુષાર્થની જાગૃતિ આવવી, અથવા અત્યંત દોષનો વિલય થાય ત્યારે એનું ચિહ્ન શું, દોષના અભાવનું ચિહ્ન શું કે પુરુષાર્થની તીવ્રતા આવવી, અત્યંત વીર્યનું સ્ફૂરવું, એ જ દોષના વિલયનું લક્ષણ છે. એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. એમ કે જો તમે સાથે મળીને સત્સંગ કરતા હો કે અમારી સમીપ આવવા ચાહતા હો, બેમાંથી એકને એક પ્રકાર આરાધવા યોગ્ય છે, જે પણ પુણ્યયુગ અનુસાર હોય તે. ત્યાં આ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને ભજજો, પ્રવૃત્તિનો સંક્ષેપ કરજો, સત્સંગ માટે વધારે સમય ફાળવજો, આત્મકલ્યાણમાં સમયની જે જરૂર છે એના માટે આ આયુષ બહુ અલ્પ છે, એમાં પણ આયુષ્યનો એક તૃતીયાંશ અથવા એક દ્વિતીયાંશ અંશ તો ઊંઘમાં જાય છે જીવનો, એક ચતુર્થાંશ તો બાલ્યાવસ્થામાં જાય છે, બાકી બચેલા ભાગમાં પણ જંજાળનો પાર નથી ને ઉદયની માથાફોડનો પણ પાર નથી. એટલે એમ કહે છે જેમ બને તેમ નિવૃત્તિ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી નિવૃત્ત રહો અને ઉપયોગની પણ નિવૃત્તિ ઈચ્છીને કરીને આ વિષયમાં તમે રસ લ્યો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. ગણધરદેવ જેવાને પણ કહેતા હતા કે પ્રમાદ તો કરવા જેવો નથી, અથવા પ્રમાદે કરીને આયુષ્ય વ્યતીત કરવું એ કષાયને અંદરમાં ભારેલા અગ્નિની જેમ ભારેલો રાખીને જીવવા જેવી વાત છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે કોણ, સત્પુરુષના ચરણ સમીપનો જે નિવાસ છે એ નિવાસનું બધા જ કાળમાં દુર્લભપણું છે. ચોથો આરો હોય તો પણ જીવ સત્સંગને છોડીને બીજે રવાડે ચડી જાય તે મુમુક્ષુની ભૂમિકામાં સહેજે બનવા યોગ્ય છે. અને આવા વિષમકાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. આ કાળમાં તો ઘણું દુર્લભપણું છે એવું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. શ્રીમદજી ના સમયથી પડી થોડી લાઈન ચાલી રહી, ગુરુદેવનો તરત જ ઉદય થયો. ગઈકાલ સુધી એમ કહીએ તો બેન શ્રી જેવા ધર્માત્મા પણ બિરાજમાન હતા. હવેના કાળમાં કેટલા દાયકા કે કેટલા સેંકડા સુધી કદાચ સત્સંગ પ્રાપ્ત હશે કે કેમ, સત્પુરુષની પ્રાપ્તિ હશે કે કેમ, એ આ કાળ જોતા કાંઈ ઠેકાણું દેખાતું નથી એવી પરિસ્થિતિ છે. ખરેખર અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ ખરેખર બીજા જીવોની પ્રવૃત્તિ હોય છે એવી પ્રવૃત્તિ હોતી નથી. ઉણા પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, ગમે તેવું ઊંનું પાણી હોય તો પણ ગામ બાળે નહીં, ઉના પાણીનું ટેન્કર મગાવો, એનાથી ગામ બળે નહીં. અગ્નિનો એક તણખો હોય તો ગામ બળે, પણ ઉના પાણીથી ગામ બળે નહીં. એમ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ સંસાર વર્ધક નથી, બીજા જીવોની પ્રવૃત્તિ સંસાર વર્ધક છે. જ્ઞાની જીવોની પ્રવૃત્તિ, જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ સંસાર વર્ધક હોતી નથી. એવી જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ છે એ ભયથી સંસારમાં રહ્યા છે. જેમાં એક દાખલો એમણે બીજો લીધો છે આગળના એક પત્રમાં, કે જેમ જીવ ભયથી સંસારને ભજે છે, પૂજે છે, સર્પને, સર્પ નીકળે તો પહેલાના જમાનામાં, અત્યારે ક્રૂર પરિણામ છે, મારી નાખે છે, ઘીનો દીવો કરે એટલે ચાલ્યો જાય. શું સર્પ દેખાય ઘરમાં? ક્યાંય ગામડામાં તો હાલતા ચાલતા સર્પ ઘરમાં આવી જાય. પાણી અરે ઘીનો દીવો કરે, એની કંઈ વાસથી હોય કે ગમે તેવું હોય તો એવો સર્પ પાછળ્યો જાય. કાંઈ બીજી ધમાધમ કરવાની જરૂર નહીં. શું પછી અહીંયાથી ચાલુ થઈ ગયું કે સર્પની પૂજા કરો, સર્પ દેવતા છે, એવું કાંઈ નથી. એ ભયથી દીવો કરવાની વાત છે. એમ સંસારી સંસારમાં જ્ઞાની પુરુષ ભયથી સંસારમાં સંસારને ભજતા દેખાય છે, સંસારની પ્રવૃત્તિ કરતા દેખાય છે. ખરેખર સંસારની પ્રવૃત્તિ એમને કરવી છે ને કરે છે એ વાત સમજવા જેવી નથી, માન્ય કરવા જેવી નથી. જેમ ઉના પાણીને વિશે અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, મુખ્ય ગુણ બાળવાનો છે એમ, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે, તે પ્રકારની જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે તો પણ એ પ્રવૃત્તિને ત્યાગવા ઈચ્છે છે, પ્રવૃત્તિમાં રહેવા ઈચ્છતા નથી. એ પણ સત્સંગને ઈચ્છે છે એમ કહે છે. એ દ્રષ્ટાંત સુગાનીજીનો બહુ પ્રસિદ્ધ છે. ગુરુદેવનો સત્સંગ એમને પ્રાપ્ત નહોતો તો એના માટે બહુ વેદનામાં આવી જતા હતા. પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં આવવાની ભાવના રહેતી હતી વિશેષ કરીને. એ દ્રષ્ટાંત છે. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો, હવે પોતાની વાત કરે છે, આ વાત પોતાની કરે છે. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. પોતાને જાતિ સ્મરણ હતું ને, એટલે પૂર્વકાળમાં જે નિવૃત્તિ ક્ષેત્ર આરાધેલા, વન, ઉપવન, યોગ, સમાધિ, સત્સંગ વગેરે જે કાંઈ ઉપાસેલું, એ મુંબઈની ઝવેરી બજારમાં બેઠા બેઠા એ વાત સાંભળતી હતી. જે પ્રવૃત્તિના ક્ષેત્રમાં નિવૃત્તિનું સ્મરણ થતું હતું, નિવૃત્તિ ક્ષેત્રનું, નિવૃત્તિ યોગનું સ્મરણ થતું હતું, પ્રવૃત્તિમાં રસ નહોતો એનું સબૂત છે, સાબિતી છે કે પ્રવૃત્તિમાં એમને રસ નહોતો. પ્રવૃત્તિના કાળમાં નિવૃત્તિનું સ્મરણ થયા કરતું હતું, સ્મરણ થયા કરતું હતું એટલે માત્ર યાદ આવતું હતું એમને, પણ એવી નિવૃત્તિ પોતે ચાહતા હતા, ભાવતા હતા. પ્રવૃત્તિના કાળમાં પણ નિવૃત્તિને ભાવતા હતા. તથાપી ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, જોયે છે કે આ ઉદય છૂટે એમ નથી. કરતા હરતા છું ને, કરતા થવા જઈશ તો ઉલટાની પરિણતિ અજ્ઞાન અને મિથ્યાત્મા ચાલી જશે. ઉદયને અનુસરે છે, ઉદયની પ્રવૃત્તિ નિરસપણે કરે છે. સત્સંગની રુચિ રહે છે, તેમને પણ સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે. લક્ષ્યમાં એ જ વાત રહે છે, સત્સંગને ઉપાસવાની. સત્સંગની રુચિ રહે છે પણ તે વખત અત્ર વખત નિયમિત નથી, અત્ર એટલે અહીંયા, પણ એવો સમય અત્યારે નિયમિત નથી. આટલો કાળ સત્સંગમાં પસાર કરવો, વ્યતીત કરવો, એ પોતે એને નિયમિત ઉદયમાન પરિસ્થિતિ જોતાં એને નિયમિતતા જોતા નથી. વચમાં એક પોણા બે વર્ષ નથી આવી શક્યા, મુંબઈથી પોણા બે વર્ષ સુધી બહાર નથી નીકળી શક્યા. પાછળના વર્ષોમાં દર વર્ષે 2 મહિના, 3 મહિના, 1.5 મહિનો, 1 મહિનો સમયની અનુકૂળતા પ્રમાણે પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિના ક્ષેત્રમાં ચાલ્યા જતા હતા. ત્યાં બીજા મુમુક્ષુને સત્સંગનો યોગ થતો હતો. એ યોગ થવાને કારણે આ બધા પત્રોની ઉપસ્થિતિ થઈ. આમ બીજા સમૂહ હતો. કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, પ્રતિબંધ એટલે અટકાવે એવા, કલ્યાણના માર્ગે આગળ ન જવા દે, કલ્યાણના માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરનારા. પ્રતિબંધક કારણોનો અર્થ છે અવરોધ ઉત્પન્ન કરનારા જે કારણો છે તે કારણોને જીવે વારંવાર વિચારવા ઘટે છે. એટલે કે પોતામાં કયા ભાવ કલ્યાણના અવરોધક છે આ જીવે વારંવાર વિચારવું ઘટે છે. તે કારણોને વારંવાર વિચારીને મટાડવા ઘટે છે. પોતામાં એ કારણો હોય, અવરોધના ભાવો હોય, તો તેને વિચારી વિચારીને આ જીવે મટાડવા ઘટે છે. મટાડવાની એની ભાવના હોવી જોઈએ, મટાડવાની જિજ્ઞાસા હોવી જોઈએ, તથારૂપ કંઈક પ્રયત્ન પણ હોવો જોઈએ. અને એ માર્ગને અનુસર્યા વિના એ પ્રકારે કલ્યાણના પ્રતિબંધક કારણોને વિચાર્યા વિના કે વિચારીને મટાડ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. એ દોષ એમને ઊભા રહે અને જીવ બહિર્લક્ષી સૂક્ષ્મથી શાસ્ત્રાદિનો અભ્યાસ કરીને કદાચ શાસ્ત્રમાં પારંગત થઈ જાય તો પણ એ રીતે કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી, થઈ શકે નહીં, હોઈ શકે નહીં. જ્યાં સુધી પોતે જ્યાં ઊભો છે ત્યાં ફેરફાર ન કરે એ વાત બધી એમનેમ રાખે અને બીજી બીજી વાતમાં આગળ વધવાનો વિચાર કરે અથવા કંઈક એનો માનેલો પ્રયત્ન કરે તો એથી કોઈ કલ્યાણનો માર્ગ મળી શકતો નથી, થઈ શકતો નથી. એ સંબંધીનો વિચાર કરે છે કે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના 3 દોષ છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, મળ એટલે એમાં રહેલી કષાય રસની અને મિથ્યાત્વની દર્શનો સહિતની મલિનતા, અને વિક્ષેપ એટલે એક ધારું આરાધન ન થાય એવો જેમાં અંતરાય ઊભો થાય પોતાના જ ભાવને કારણે એને વિક્ષેપ કહે છે. નથી કહેતા તત્વનો, તત્વજ્ઞાનનો સ્વાધ્યાય કરતાં કરતાં વિચાર બીજે ચાલ્યા જાય છે તો એ સ્વાધ્યાયમાં પોતાના ભાવથી થયેલો વિક્ષેપ છે. આ એને એક ધારાએ એક લયથી જે તત્વ અભ્યાસ કરવો જોઈએ એ નહીં થવામાં આવે છે, અંતરાય ઊભો થયો. એક જ્ઞાનનો ઉઘાડ હોવા છતાં આત્માનું સ્વરૂપ સત્પુરુષને અનુભવી મહાત્માઓના શબ્દોમાં જાણવા મળવા છતાં એનો કાંઈ પણ બોધ આ આત્માને અસર કરતો નથી, એનું કારણ આ આત્માના પરિણામમાં રહેલો મળ છે. જેમ ક્યાંય મળની દુર્ગંધ હોય ત્યાં જઈને કોઈ અત્તર છાંટી આવે તો એ અત્તરથી કાંઈ વાતાવરણ સુગંધિત થતું નથી. મળ સાફ કર્યા પછી ત્યાં અત્તર છાંટે તો જુદી વાત છે, પણ મળને રહેવા દે અને અત્તરનો છંટકાવ કરે તો મળની દુર્ગંધ કાંઈ ચાલી જવાની નથી. એમ દર્શનમો અને કષાય રસ એને લઈને જ્ઞાન દર્પણ મલિન છે. ગમે તેટલા વાસ શાસ્ત્રો વાંચે સાંભળે, સત્પુરુષની સમીપ નિવાસ કરે તો પણ મળ અંદરથી જાય ને ત્યાં સુધી એને કોઈ વાતની અસર થતી નથી. આ તો પૂછે છે ને, પ્રશ્ન આવે છે કે વાત તો બરાબર છે પણ આત્માને કેમ કંઈ અંદર ઉતરતું નથી, અસર થતી નથી, કે મળ ભર્યા પડ્યા છે. જ્યાં સુધી ચિત્તની મલિનતા શુદ્ધિને પ્રાપ્ત કરતી નથી ત્યાં સુધી કોઈ રીતે ઉપદેશની અસર થવાની નથી. દર્શન મોહ અને કષાય રસ, નહી તો વાત તો કાન સુધી આવી છે, મન સુધી આવી છે, કાન સુધી આવી છે, શું મન સુધી આવે છે? જીવ મનથી એનો થોડો જાજો વિચાર કરે છે પોતાની શક્તિ અનુસાર, પણ એ ઉપદેશ કેમ લાગતો નથી આત્માને, અસર કરતો નથી આત્માને, કે એણે આ મળનું ગોદડું ઓઢ્યું છે, ઉપદેશની લાકડી વાગતી નથી. શ્રી ગુરુનો ઉપદેશ અસર કરતો નથી એનું કારણ મળ છે. દર્શન નો કહો કે મિથ્યાત્વ છે, એક મિથ્યાત્વ છે. ઉદયમાં એ મિથ્યાત્વ સહિત કષાય રસ પણ છે, મિથ્યાત્વ હોય ત્યાં કષાય રસ પણ કામ કરે છે, અને આ બંને જ્ઞાનને મેલું કરે છે. ઉઘાડ હોય તો પણ જ્ઞાન મેલું રહે છે, એ ઉઘાડ વિપરીત કાર્ય કરે છે એને અજ્ઞાન કહે છે. પોતાના અકલ્યાણના રસ્તે જ્ઞાન આગળ વધે છે માટે એને અજ્ઞાન કહે છે. એમ આત્માને કલ્યાણમાં અવરોધક આ ત્રણ પ્રકારના ભાવો છે, આ ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે તે વચનોનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. શું કહે છે આ પેરેગ્રાફમાં માર્ગદર્શન બહુ સારું છે મોક્ષને માટે, કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે, જીવને જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થાય તો આ શરત છે. પોતાની મેળે સાધી લઈએ એ વાતમાં કાંઈ માલ નથી. એવા સ્વચ્છંદે તો અનંતકાળથી રખડ્યો છે, પણ જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ થાય, માત્ર પ્રાપ્તિ થાય નહીં, તેનો યથાયોગ્ય વિચાર થવાથી જ્યારે જે વાત પોતાને જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ એ કરી શકે. વચનોમાં તો ઘણી વાત આપશે જ્ઞાની પુરુષના વચનમાં, પણ આ જીવને લાગુ પડે, આ જીવનો દોષ જાય, આ જીવનું કલ્યાણ થાય, એવી વાત પોતાને કઈ પોતાની કઈ છે, એવો જે વિચાર કે યથાયોગ્ય વિચાર છે, એવા વિચારને યથાયોગ્ય વિચાર કહે છે. યથાયોગ્ય એટલે પોતાનું હિત થાય, યથા એટલે જે રીતે, યથાનો અર્થ શું થાય છે, જે રીતે પોતાનું હિત થાય તે યોગ્ય છે. હિત શબ્દ, હિત થવું તે અધ્યાર છે આમાં. જે રીતે પોતાના આત્માનું હિત થાય તે રીતે જ્ઞાની પુરુષોના વચનને અંગીકાર કરે જીવ, ત્યારે એણે જ્ઞાની પુરુષના વચનનો યથાયોગ્ય વિચાર કર્યો કહેવાય. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે, વિપર્યાસ તૂટવા માંડે. અજ્ઞાન એટલે વિપર્યાસ, જ્ઞાનનો વિપર્યાસ તે અજ્ઞાન છે, એ વિપર્યાસ છૂટવા માંડે. જો આત્મહિતમાં જ્ઞાની પુરુષના વચનોને લાગુ કરે છે, એનો પ્રયોગ કરે છે, તો એના વિપર્યાસ છૂટવા માંડે. ધારણાથી વિપર્યાસ ન છૂટે, પણ આ રીતે પોતે લાગુ કરે, પ્રયોગ કરે એનો, તો જ વિપર્યાસ છૂટે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી એ અજ્ઞાનની પરંપરા, સંતતિ એટલે એની પરંપરા બળવાન હોવાને લીધે, તેનો રોધ થવાને અર્થે, તેનો નિરોધ, સ્વયં અટકી જવું, અજ્ઞાન ઉત્પન્ન ન થવું, તેનો રોધ થવાને અર્થે, અને જ્ઞાની પુરુષોના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. અજ્ઞાન મટાડવા માટે અજ્ઞાન અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, નહીતર આ તકલીફ થાય છે કે વચનો મળે છે પણ પોતે એને કેમ લાગુ કરવા, કેમ અંતરમાં ઉતારવા, કેમ પ્રયોગ કરવો એ એને આવડતું નથી. તો એમ થવાને અર્થે એને મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. દર્શનમો એનો મંદ થવો જોઈએ, અને વારંવાર જે ચંચળતાને લઈને ઉપયોગ પર વિષયમાં જાય, સુખ બુદ્ધિને લઈને બીજા બીજા સંસારના ઉદય સંબંધી ઉપયોગ ખેંચાઈ જાય, એવો જે વિક્ષેપ પીડ્યા કરે એ મટાડવો ઘટે છે. નહીં તો એક ધારાએ જો કામ ન થાય તો સુખડનું તેલ, બદામ, બદામનું તેલ લ્યો ને, આ બદામમાંથી તેલ કાઢે છે ને, આજે એકવાર ઘસે, પાછો 24 કલાકે ફરીને એ બદામને હાથમાં લઈને બીજી વાર ઘસે. પહેલી વાર ઘસેલું અહીંયા જ્યાં જશે તેલવાળો ડાઘ થયો હોય, એ તો તેલ ઉડી ગયું હોય 24 કલાકે, ત્યાં વળી ફરીને એમ થાય લાવ તારે ઘસું. કોઈ દિવસ એને એ બદામનું તેલ, આખી બદામ ઘસાઈ જાય તો તે હાથમાં આવે નહીં, કેમ કે વચ્ચે વિક્ષેપ પાડે છે. જે મહત્વનું કાર્ય છે તે વગર વિક્ષેપે થવું ઘટે છે. એ વિક્ષેપ છે એ ખરેખર વિઘ્ન છે. જે આત્મહિત કરવું છે, આત્મકલ્યાણ કરવું છે, એમાં વિક્ષેપ પડવો એ મોટું વિઘ્ન છે. નિર્વિઘ્ને જો કાર્ય પાર પાડવું હોય તો એણે વિક્ષેપને મટાડવો ઘટે છે. આમ સીધી વાત છે. શું કહે છે કે તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે, અને જ્ઞાની પુરુષોના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. હવે એ મળ અને વિક્ષેપ મટાડવા માટેનું સાધન કહે છે, ઉપાય કહે છે, માર્ગ બતાવે છે કે સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. આ દર્શન હો અને કષાય રસ બંને પ્રકારે જે મળ ઉત્પન્ન થાય છે અથવા થયો છે ઉત્પન્ન, એને મટાડવાનું સાધન શું છે કે સરળપણું, જેવું મનમાં તેવું વચનમાં, તેવું બહાર કાયામાં, એ સરળપણું છે. અથવા સાંસારિક કાર્યોમાં, નાની મોટી વાતમાં, વગર પ્રયોજનની વાતમાં જીવ પકડ કરીને બેસી જાય છે, એ એનું અસરળપણું છે. અને એ અસરળપણું એના કષાય રસની તીવ્રતા વગર હોતું નથી. સરળપણું છે એ કષાય રસની મંદતામાં ઉત્પન્ન થાય છે. અસરળપણું, હઠ, જીદ, પકડ આ કષાય રસની તીવ્રતામાં ઉત્પન્ન થાય છે. એટલે કષાય રસને મળ સાથે સંબંધ છે. ક્ષમા, ક્ષમા એટલે બીજા પોતાથી પોતા પ્રત્યે દ્વેષ કરતા હોય, પોતા પ્રત્યે દોષ કરતા હોય, અથવા પોતાથી વિપરીત ચાલતા હોય તેના પ્રત્યે પણ ક્ષમાભાવ રાખવો, અથવા કરુણાની વૃત્તિ રાખવી, અથવા એની સદભાવનાની વૃત્તિ રાખવી કે એનું પણ કલ્યાણ થાવ, એ પણ માર્ગને છોડે, એ પણ દોષને છોડે. કોઈ પણ જીવ પોતાના દુઃખદાયક ભાવોને છોડીને સુખદાયક પરિણામોમાં આવે, સન્માર્ગમાં આવે, એ પ્રકારના પોતાના પરિણામ, પોતાના દોષનું જોવું, એ અંતર અવલોકન વગર બનતું નથી. કાલ થોડી ચર્ચા ચાલી કે જીવને પોતાના સ્વરૂપના શાંતિ અને આનંદના અભાવમાં ક્યાંય તૃપ્તિ નથી, તેથી ઈચ્છાઓ થયા કરે છે. ઈચ્છાનું મૂળ આ છે કે પોતાને તૃપ્તિ ક્યારે થાય, કે આત્મામાંથી શાંતિ અને આનંદ વેદાય, એ સિવાય કોઈ રીતે તૃપ્તિ થાય એવું નથી, અને એ સિવાય ઈચ્છાઓ બંધ થાય એવું નથી. અને જ્યારે જીવને ઈચ્છાઓ બંધ થતી નથી ત્યારે અનેક પ્રકારના દોષોની ઉત્પત્તિ થાય છે. એનું મૂળ કારણ ઈચ્છા છે. વળી એ ઈચ્છા પ્રમાણે પદાર્થોની પ્રાપ્તિ થતા પાંચ ઇન્દ્રિયના વિષયના પરિણામ છે. જે તે પદાર્થ ઈચ્છે છે એની પ્રાપ્તિ થતા ત્યાં કષાય તીવ્ર થતો હોવા છતાં આ જીવ તો ત્યાં શાંતિ અને સુખનો અનુભવ કરે છે, એટલે એને અશુભ ભાવમાં પણ રસ તીવ્ર થાય છે. ભગવાને તો શુભ ભાવમાં પણ તીવ્ર રસ કરવાની ના કહી છે, આ જીવ અશુભ ભાવમાં તીવ્ર રસ કરે છે એ વખતે, અને એ અશુભ ભાવમાં તીવ્ર રસ કરે છે ત્યારે દર્શનમાં ઓર તીવ્ર થાય છે, અથવા કષાય રસ પણ તીવ્ર થવાને થવાથી મળની વૃદ્ધિ થઈ જાય છે. હવે શાસ્ત્રમાં છે ત્યારે તો બરાબર વિચાર કરે, ન્યાયથી ન્યાય તો એમ જ છે કે શુભ કરતાં અશુભમાં કષાય તીવ્ર છે, અને જ્યાં જ્યાં કષાય છે ત્યાં દુઃખ છે, તેથી ન્યાય એમ નીકળે છે કે કષાય તીવ્ર ત્યાં દુઃખ પણ તીવ્ર, તો ન્યાયથી તો સંમત કરે. કાલ ચર્ચા થઈ હતી, ન્યાયથી તો સંમત કરે પણ પોતે એ વખતે સુખને વેદે, તો ઓલો વિચાર છે એ શું કામમાં આવ્યો એને? જ્યારે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં આ જીવને સુખ થયો અને આનંદ થયો, તો એને તીવ્ર કષાયમાં તીવ્ર દુઃખ છે એ વાતની ધારણા ક્યાં કામમાં આવી? એ વાતની સમજણ ક્યાં એને કામમાં આવી? કે કાંઈ કામમાં આવતી નથી. ત્યારે એ વખતે જો આ જીવને પોતાના દોષનું અવલોકન કરવાની પદ્ધતિ સાધ્ય હોય, એવી પદ્ધતિમાં એ આવ્યો હોય, તો જ એને ખબર પડે કે આ વખતે દુઃખ વિધુ છે. ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં પણ દુઃખ ઘટ્યું નથી પણ દુઃખ વિધું છે, એ અવલોકન વગર સમજણ પડે એવું નથી. એ વિચાર જ્ઞાનથી નક્કી કરેલું ત્યાં એને કામમાં આવતું નથી, અવલોકન સિવાય એને ખબર જ પડતી નથી કે અહીંયા સુખ છે કે દુઃખ છે, એ તો સુખની ભ્રાંતિમાં આગળ વધી જાય છે. આ પરિસ્થિતિ થાય છે. એમ છે, ભાવનાની તો ભૂલ છે જ મોટી, કે પોતાને આત્મહિતની એવી એટલી ભાવના નથી. બીજા કાર્યો ન થાય જે જરૂરી, એવા બીજા કાર્યો ન થાય તો આ જીવ ઠંડો થઈને ટાઢો થઈને બેસી રહીએ છે. સંસારમાં જે જરૂરી કાર્યો થવા જોઈએ તે કાર્યો ન થતા હોય, અરે એ કાર્યોની ઈચ્છા થતી હોય, એ કાર્યનો એ પ્રયત્ન કરતો હોય ને ન થતા હોય, તો શું કરે છે? છોડી દે છે. કોઈ છોડી નહીં દે, આકુલતા વધી જશે. કેમ થતું નથી? આ ગમે તેમ કરીએ છૂટકો છે આપણે, હું આ કરવું જ પડશે, નહીં કરે તો નહીં કામ આવે, નહીં ચાલે. આપણે કેવી આકુલતા થાય છે, એવી જરૂરત પોતાને ભાસી નથી, પોતાને લાગી નથી. એનું કારણ પણ મળે જ છે, દર્શન મોહની તીવ્રતા છે, કષાય રસની તીવ્રતા છે. એટલે જે એને સમજવામાં આવે છે એ લાગતું નથી, લાગતું નથી ત્યાં સુધી એના માટે તનતોડ પ્રયત્ન કરતો નથી. જે જે મહાત્માઓ અજ્ઞાન દશાનો ત્યાગ કરીને જ્ઞાની પુરુષ થયા, એણે કેટલી તનતોડ ને કેટલી પુરુષાર્થની મહેનત કરી છે એનો ખ્યાલ કરવાની જરૂર છે, એની સમજણ કરવાની જરૂર છે. કરેડિયા કર્યા છે, અમારા ગુજરાતીમાં કાઠિયાવાડીમાં એક શબ્દ આવે છે, કરેડિયા કરે. કરેડિયાનો અર્થ શું છે કે જીવન મરણનો સવાલ હોય ને કેમ માણસ જજુમે. કોઈ પ્રશ્ન જીવન મરણનો ઉત્પન્ન થાય, પોતાની હયાતીનો ઉત્પન્ન થાય અને કોઈ કેમ જજુમે, એવી રીતે પુરુષાર્થમાં જજુમે છે. ત્યારે એના અનાદિના મળ જાય છે. આ જીવે અનાદિમાં કઈ ઓછું હંગર્યું નથી, થરના થર જમાવ્યા છે. જે નહીં સંગરવા જેવા સંસ્કારો છે, મિથ્યાત્વ અજ્ઞાન કષાયના બધા મળના થરના થર જાયમાં છે. થોડો ઘણો મળ નથી, મળના થર જાયમાં છે. એક આંતરડામાં થોડો મળ જામે તો ટાઈફોઇડ થઈ જાય છે. ડાક્ટર કે એક વિધિ સુધી તાવ નહીં ઉતરે ભાઈ, એટલું એકવી દિવસ સુધી રાત ને દિવસ શરીર તપશે, એ તપ્યા પછી મળ અહીંયાથી છૂટશે. ત્યાં સુધી મળ છૂટે એવું નથી. તબીબી વિજ્ઞાનમાં આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. તો આ જીવે કેટલા કાળનો મળ હંગર્યા છે એ તો વિચાર કરો, અનંત કાળનો છે. એક સમય હવળો પીડ્યો નથી, અવળો જ પીડ્યો છે. છતાં આત્માનું બળવાન પણ એવું છે કે એને વધારે વખત નથી લાગતો. જો શુદ્ધ ચિત્તથી, અહીંયા પહેલો જ શબ્દ વાપર્યો છે, શુદ્ધ ચિત્તથી, શુદ્ધ ભાવનાથી, શુદ્ધ હૃદયથી, શુદ્ધ હેતુથી જો આ જીવ કલ્યાણના માર્ગમાં આવવા ચાહે તો એ બધા મળ ઢીલા પડી જશે છૂટવા માટે, એની શક્તિ ઘટી જશે. અનુભાગ તૂટે છે, અનુભાગનો અર્થ શક્તિ તૂટે છે. દર્શન મોહનો અનુભાગ અને ચારિત્ર મોહનો અનુભાગ બંનેનો રસ પહેલાં તૂટે છે. એટલી કોઈ અનંત શક્તિ સંપન્ન આત્માનો હળવળાટ છે ને, અંદરથી હળવળ્યો કે મારે મારું કલ્યાણ કરવું છે, ત્યાં બધા ભાગવા માંડે છે. સિંહ હૂતો હોય ત્યારે હજારો માખીઓ બેહે ઉપર, પણ જાગ્યા પહેલા હળહટ થાય ને ત્યાં બધી ઉડી જાય. એમ ભલે અનાદિકાળના એ બધા પ્રકાર વિપરીતતાના છે, તો પણ એક વખત તું શુદ્ધ ચિત્તથી, સાચા હૃદયની ભાવનાથી આ બાજુ આવ, રસ્તો બદલ, એટલી જ વાત છે. પછી આગળ વાંધો નથી. આ પહેલું આ થવામાં વાંધો છે, પછી આગળ માર્ગ સરળ છે, સુગમ છે અને સર્વત્ર એટલે તમામ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં આરાધી શકાય એવો છે. સર્વત્રનો અર્થ એ છે બધે ઠેકાણે આરાધી શકે છે. અમુક સગવડતા મળે તો આરાધી શકે ને નહીતર ન આરાધી શકે. દરિદ્રતા હોય તો ન આરાધના થાય ને, વ્યવસ્થા આજીવિકાની પહેલેથી સિક્યોર થઈ ગઈ હોય તો આરાધી શકાય, એવું કાંઈ છે. સાચી ભાવનાથી નથી કર્યા. જરૂર વાત છે કે અત્યાર સુધીનો આ જીવનો પ્રયત્ન સાચી ભાવનાથી થયો જ નથી. થયો હોય તો આ દશા હોય એ એનો પુરાવો છે. વર્તમાન દશા એ એનો પુરાવો છે ખરેખર, અને તે સરળતાથી સ્વીકારે છૂટકો છે. એ સ્વીકારવાની પણ સરળતા હોય તો જ એ જીવને આગળ ચાલવાનો અવકાશ છે, નહીંતર આગળ ચાલવાનો કોઈ અવકાશ નથી. પોતાના દોષનું જોવું એ પણ પોતાનો દોષ જોવાનો છે કે આ જેવે ભાવના કરી નથી સાચી, એ પોતાનો જ દોષ છે, મુમુક્ષુતા આવી નથી. 254માં મૂળ વાત જ એવી પાડી છે અમે, એ મુંબઈના શ્રીમદજીના મંડળમાં 254 નંબરનો પત્ર વાંચ્યો, 254 એક 408 વાંચ્યો, 10 કલાકનો પ્રોગ્રામ હતો, 254 8 કલાક સુધી 254 ચાલ્યો. મુમુક્ષુતા માટે પત્રો બહુ સારો છે, મુમુક્ષુઓને, ખંભાતના મુમુક્ષુઓને લખાયેલો છે. અને મૂળ જીવનો આ દોષ જ એ છે કે એને મુમુક્ષુતા જ સાચી ઉત્પન્ન થઈ નથી, આવી નથી, નહીતર અવશ્ય છૂટી જાય. બંધાવાનો એનો સ્વભાવ નથી, મુક્ત રહેવાનો એનો સ્વભાવ છે ખરેખર. તો પોતાના દોષનું જોવું સર્વથી મોટો દોષ એ લીધો છે એમણે. આમ તો પ્રકૃતિના અનંત પ્રકારના દોષ છે, સર્વજીવો દોષથી ગ્રસિત છે ઓછા વત્તા પ્રમાણમાં, પણ સર્વથી મોટામાં મોટો અધિક દોષ કયો કે આ જીવને સાચી મુમુક્ષુતા જ કદી આવી નથી, આ સર્વથી મોટો દોષ છે. મુમુક્ષુતા આવે તો તીવ્ર મુમુક્ષુતા આવે મોક્ષ માર્ગની, પણ મુમુક્ષુતા જ મૂળમાં આવી નથી એ સર્વથી મોટો દોષ છે. અને એનું કારણ સ્વછંદ લીધું છે, અને એ સ્વચ્છંદ જવાને અર્થે પોતાના દોષને જોવા સીધો પ્રયોગ જ લીધો છે એમણે, પોતાના દોષને જોવા. પોતાના દોષનું જોવું અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ એ પણ કષાય રસની તીવ્રતાના ને તોડવા માટેની વાત છે. જેને કષાય રસ તીવ્ર થાય છે એ નવા નવા આરંભ અને પરિગ્રહની વૃદ્ધિના પરિણામ ક્રિયા જ કરે છે. આમ કરું તો હજી આટલું ભેગું થાય, આમ કરીએ તો મકાન આવે, આમ કરીએ તો ફલાણું થાય, આમ કરીએ તો આટલો વા કીર્તિ થાય, આમ કરીએ તો સમાજની અંદર સ્થાન મળે. પૈસા હોય તો દાન દેવાય ને, દાન દઈએ તો સમાજ આવકારે, ન દાન દઈએ તો સમાજ ક્યાંથી આવકારે. એ બધા તીવ્ર આરંભ અને તીવ્ર પરિગ્રહના પરિણામ છે. એ આદિ મટાડવા તે મળમટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. જેણે પોતાનું જીવન જ્ઞાની પુરુષને સમર્પણ કર્યું એને પછી બીજો શો વિક્ષેપ, મારે કાંઈ કરવું નથી, એક જ જગ્યાએ જિંદગી લગાડી દીધી, એને બીજો વિક્ષેપ શો, મારે બીજું કાંઈ કરવું નથી. અનંત કાળે મને નહોતું મળ્યું એ મળી ગયું, જ્ઞાની પુરુષ મળ્યા એના ચરણ સમુદ્રનો નિવાસ મળ્યો, હવે મારે કોના સામું જોવું છે, એને કોઈ વિક્ષેપ થતો નથી. અત્યંત ભક્તિના પરિણામ એ ક્યાંય પછી દોડીને જાતા નથી, એ જ્ઞાની પુરુષના ચરણમાં અત્યંત ભક્તિથી લાગેલા પરિણામ, પછી એ વિષય છોડીને બીજા વિષયોમાં ક્યાંય જાતા નથી. ન તો પંચેન્દ્રિયના વિષયની તીવ્રતા રહે છે, ન તો એ પંચેન્દ્રિયના વિષયો મેળવવા માટે જગતના કાર્યો કરવા પડે, ઉપાધિ કરવી પડે, આરંભ કરવા પડે, સમારંભ કરવા પડે, અહીંયા પછી વિકલ્પ દોડતો નથી. એ વિક્ષેપ મટવાનું સાધન છે. એવી જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ થવામાં જ્ઞાની પુરુષનો સમાગમ આવશ્યક છે. તો હવે એ વિષય ઉપર પોતે પ્રકાશ પાડે છે કે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય એટલે કુદરતે પ્રસંગ ન બનતો હોય. ગુરુદેવે સોનગઢમાં નિવાસ કર્યો પણ છેલ્લા વર્ષોમાં દર વર્ષે 4-5 મહિનાનો વિહાર કરતા હતા. ગુરુદેવને જરા લાગતું હતું કે અહીંયા લોકો નિવૃત્તિ કરીને આવીને રહ્યા છે તો આપણે બહાર જવાનો આ બધો પ્રોગ્રામ થાય છે, તો થોડો એ બાજુની કૂણી લાગણી હતી ગુરુદેવને. જતા હતા ખરા, પણ છતાં વિકલ્પ આવતો હતો વચ્ચે જતા પહેલાં, ત્યારે અહીંયા લોકો નિવૃત્તિ લઈને અહીંયા આવીને બેઠા તો આપણે બહાર જવાનો યોગ થાય છે, ભલે એ પ્રભાવના યોગ હતો તો પણ એટલો વિકલ્પ કરતા હતા. અંતરાય એવી ચીજ છે કે પોતે જ્ઞાની પુરુષની નજીક જાય તો પણ અંતરાય થઈ જાય, આયુષ પૂરું થાય તો અંતરાય થાય છે. આખા સમાજને એક અંતરાય જ ઊભો થયો ને, બીજું શું થયું છે? ઊલો અંતરાય તો એવો છે કે થોડા ટાઈમનો હોય છે, આમાં તો પછી લાંબો અંતરાય થાય છે. આમાં તો પોતે આયુષ છોડે, વળી એમાં અત્યંત ભક્તિના પરિણામે કરીને સ્વર્ગમાં જાય તો વળી ક્યાંક મેળ ખાવો હોય તો ખાય. એ એટલા પુન ક્યાંથી કે એ જ્યાં હોય ત્યાં જાય, નીચેના સ્વર્ગમાં જાય તો કંઈ આવાગમનના પુણ્ય હોતા નથી. પછી અહીંયા ભેગા થાય, મુમુક્ષુ જીવ નીચેના સ્વર્ગમાં ગયા હોય, ભક્તિવાળા જીવો જ્ઞાનીઓ ઉપર ગયા હોય, પછી આ નંદીશ્વર આદિના જે મનુક્ષેત્રોમાં આવવાનું થાય છે, તીર્થંકરોના પંચકલ્યાણક થતા હોય ત્યારે મનુક્ષેત્રમાં આવવાનું થાય, ત્યારે પાછા અહીંયા ભેગા થાય, ત્યાં એકબીજા ન જઈ શકે, એક સ્વર્ગ છોડીને બીજા સ્વર્ગમાં પણ ભેગા થઈ જાય. અહીંયા ભેગા થઈ જાય પાછા શું એ ઉત્સવમાં કેમ આપણે બધા ભેગા થાય છે? કોઈ દિલ્હીથી આવે ને, કોઈ ફોરેનથી આવે ને, કોઈ સોનગઢથી આવે ને, કોઈ બીજા ગામથી આવે ને, એમ કેમ ભેગા થઈ જાય છે? કોઈ ક્યાંના, કોઈ ક્યાંના, કોઈ ક્યાંના, પણ એક એક જગ્યાએ ભેગા થઈ જાય છે ને. એમ આવા જે ધાર્મિક મહોત્સવોની અંદર આ જે અનેક પ્રકારની ધમાલ દેખાય છે, એ ખરેખર ધમાલને અર્થે ધમાલ નથી, પણ આવા પ્રસંગોમાં ધર્માત્માઓનું મિલન થવાનો અવસર છે. ત્યાં ભેગા થાય છે કોઈને કોઈ ધર્માત્મા. આવા ક્ષેત્રમાં તો ભાગ્યે જ કોઈ ધર્માત્મા આવી ચડે છે તો એનો સત્સંગનો યોગ થાય છે. જ્યાં સાક્ષાત તીર્થંકરના પંચકલ્યાણક હોય કે આવા નંદીશ્વર જેવા અતિશય ક્ષેત્રો હોય ત્યાં ધર્માત્માઓ આવે છે, અવારનવાર આવે છે. ત્યાં મુમુક્ષુ જીવનો આત્મા પણ દેવગતિને પ્રાપ્ત થયું હોય તો એને બધું અવધિ જ્ઞાન છે, ખ્યાલ આવે છે બરાબર મનુક્ષેત્રમાં આ કાળમાં અહીંયા બધા સાથે હતા, આવી રીતે અમુક અમુક પ્રકારના પરિણામમાં મેળ થયેલો નિમિત્ત નૈમિતિક સંબંધે, એ પુણ્યનો ઉદય અત્યારે આવ્યો. સરખા પરિણામ થાય ને, નાનીની ભાવના હોય, ચાલો જૈન મંદિર અહીંયા બીનું છે અનુસરતા હોય, જ્ઞાનીની આજ્ઞાને અનુસરતા હોય તો બધા પુણ્યમાં થોડોક મેળ પડી જાય છે. મેળ પડી જાય તો એનો ઉદય આવે, ત્યારે એના ઉદયની અંદર સમાગમનો યોગ થાય છે, એ બધા પ્રકારે એની અંદર ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, એમની દશા જોવી, તેમની ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. શું કહે છે કે જ્યારે અંતરાયનો કાળ હોય ત્યારે એને જ્ઞાની પુરુષને વિચારવા, જ્ઞાની પુરુષને સંભાળવા, જ્ઞાની પુરુષના વચનોનું અવલોકન કરવું, વિચાર વિનિમય કરવો અને તેમની જે દશા, મુખમુદ્રા, ચેષ્ટા આદિને વિશેષ પ્રકારે કરીને સ્મરણમાં લેવા એમ કહે છે. વળી તે સમાગમના અંતરાયમાં એ બધા એ પ્રકારના જે પરિણામ છે તે જ્ઞાની પુરુષ પ્રત્યેની પ્રીતિ ભક્તિને સૂચવનારા છે. આપણે પણ દેશ પરદેશમાં કોઈ આપણા સગા સંબંધી હોય તો કેમ સંભાળે છે ભાઈ? આમ આ બરાબર આવું બહુ સરસ હતું, આ નાનો છોકરો હોય તો કે આ એનો હસવાનો પ્રકાર બહુ સારો હતો, શું એનો આ રીતે રમવાનો પ્રકાર બહુ સારો હતો, કેમ સંભાળે છે? એની પ્રીતિ છે એના ઉપર એને. એમ જેને જ્ઞાની પુરુષની પ્રીતિ છે એને એના અંતરાયના કાળમાં એનું સ્મરણ આવ્યા વિના રહેતું નથી. વળી તે સમાગમના અંતરાયમાં અને પ્રવૃત્તિના પ્રસંગમાં, સમાગમનો અંતરાય હોય ને બીજી પ્રવૃત્તિ આવી પડતી હોય અને જીવ એકાકાર થઈને જોડાઈ જાય તો એમ ન કરવું એમ કહે છે. અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, ત્યારે વધારે જાગૃતિ રાખવી ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી, જે સમાગમ વખતે જે વાતાવરણ હોવું જોઈએ એવું માહોલ ઊભું હોતું નથી. બીજો અનાદિનો ઊંધો અભ્યાસ છે, જેનો રસ લેવાનો, ઉદયની પ્રવૃત્તિમાં રસ લેવાની ટેવ પડી ગઈ છે, અભ્યાસ થઈ ગયો છે. એવી સહજ આકાર પ્રવૃત્તિ છે, જીવની પ્રવૃત્તિ એવી સહેજે સહેજે થઈ જાય છે કે દોડી જાય છે, ઢાળ મળે ને જેમ કોઈ દોડી જાય એમ પ્રવૃત્તિમાં દોડી જાય છે, જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે. ત્યારે આ જીવ એવા કાળે પોતાને વધારે આવરણ કરી બેસે છે. એ કયું આવરણ છે? સ્વાનુભૂતિ આવરણ છે. સ્વાનુભૂતિ ન કરી શકે, એનું સત્વ, એનું બળ હણાઈ જાય, ક્ષીણ થઈ જાય, અથવા હીન સત્વ પોતે થઈ જાય, પુરુષાર્થહીન થઈ જાય, એ આવી બધું આવા કારણે છે. કે એક તો સમાગમનો યોગ ન હોય અને પ્રવૃત્તિમાં તીવ્ર રસ પછી જોડાઈ જાય. એ જે થોડા કાળમાં એટલો બધો જાજો રસ લઈ લે છે, થોડોક અંતરાય પડે ત્યાં એ ઘણો દૂર ચાલ્યો જાય છે, એને પાછું જલ્દી નજીક આવવામાં તકલીફ પડે, પુરુષાર્થ જલ્દી ન ઉપડે. પુરુષાર્થ ઉપાડવો હોય તો પણ ન ઉપડે, એનું કારણ આ છે કે આ જીવ અનાદિ અભ્યાસને લઈને નાની સત્સંગના અંતરાયના કાળમાં સાવધાની રાખતો નથી. સાવધાની રાખે તો રસ ઉપર ઘા પડે, વિઘ્ન આવે એમાં, પણ અજાગ્રતપણે દોડી જાય છે ત્યારે એ પોતાને ઘણું આવરણ કરી લે છે, ત્યારે એને આવરણ પ્રાપ્ત હોય છે એમ કહે છે. ઘરનું એટલે કુટુંબનું, જ્ઞાતિનું, સમાજનું, આ મેમ્બર થાય છે ને જ્ઞાતિની કારોબારીમાં ને બીજે ત્રીજે, જ્ઞાતિનું કે બીજા તેવા કામોનું, બીજા કોઈ સામાજિક કામો હોય તેનું કારણ પડે એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થઈ જાય, ઘરના કાર્યનો, જ્ઞાતિના કાર્યનો કે એવા કોઈ સામાજિક કાર્યનો પ્રસંગ ઉત્પન્ન થાય, તો ઉદાસીન ભાવે પ્રતિબંધરૂપ જાણીને પ્રવર્તવું ઘટે છે. આ મારા આત્માને આવરણનું કારણ થશે, માટે એમાં રસ નહીં લેતા ઉપેક્ષા ભાવે નિરસપણે એનું નુકસાન જાણીને નિરસતા આવવી જોઈએ, એમને મધ્યથી નહીં, એનું નુકસાન સમજાય. પોતે રસ લે તો એનું નુકસાન પોતાને સમજાણવું હોય, અને તે સમજણને કારણે એને નિરસતા આવે ત્યારે એને સુવિચારણા કહેવામાં આવે છે. આ જોવું પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, આ સુવિચારણા છે. તે કારણોને મુખ્ય કરીને, ઘરના, જ્ઞાતિના કે સમાજના બીજા કાર્યોને મુખ્ય કરીને કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. એ રીતે તો રસ લઈને અંદર ઉલજીને પડવા જેવું નથી, અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. નહીંતર તો એટલી બધી આ જગતની પ્રવૃત્તિ, ઘરની, નાતની, જાતની ને સમાજની એટલી બધી છે કે જીવ નવરો જ થાય એવું નથી. એમાં ને એમાં જ આયુષ પૂરું કરી લઈએ એવું, એવા એટલા બધા કામો ઊભા થાય છે. માટે જો એ કારણોની ગૌણતા ન કરવામાં આવે ને મુખ્યતા રાખવામાં આવે તો પૂરેપૂરો હલવાઈ જાય એવું છે, બહાર જ ન નીકળી શકે એટલો સલવાઈ જાય, અવકાશ જ ન મળે, પ્રવૃત્તિમાંથી છૂટવાનો અવકાશ જ ન મળે એ પરિસ્થિતિ ઊભી થાય એવું છે. એટલે જ્ઞાની પુરુષનો અંતરાય રહેતો પણ કેટલી જાગૃતિ રાખવી, શું કરવું, કેમ કરવું, કે જેથી આ જીવને આવરણની પ્રાપ્તિ ન થાય એ સંબંધી પણ સમાજનું ભાંગી પડે તો તે સમાજને નહીતર પોતે હાજો રાખી દેશે એમ છે. કેટલા સમાજ સુધારક થયા અત્યાર સુધીમાં, અત્યાર સુધીમાં સમાજ સુધારક કેટલા થયા, અત્યારે કેટલી અવદશા છે આ સમાજને, કેમ સુધર્યો નહીં? હવે તું એક પાછો વચ્ચે દાખલ થાય એટલે કાંઈ સમાજ સુધરી જવાનો છે? આ આત્માને વારવા જેવું છે કે તું મફતનો હેરાન થામા ને દુઃખી થામા, તારું કાંઈક હિત સૂજે તો હિતના રસ્તે જા, સમાજ સુધારવામાં તો કાંઈક વ્યાગ્યા, અને તું પણ એમાં ને એમાં જ આયુષ પૂરું કરી લઈશ, તારું રહી જશે, સમાજ સુધરશે નહીં અને તારું બગડી જશે. સમાજ સુધરશે કે નહીં સુધરશે, તારું તો બગડી જ જવાનો છે, એનું શું? આત્મહિતનો વિચાર પહેલો સૂજવો, પછી બીજી વાત છે. બહુ સારું, ઘણું માં સરસ માર્ગદર્શન છે. કુદરતે પત્ર છે જો.